તારીખ 26/9/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 680 અને 681 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 396
પ્રકાશ સ્વાનુભવ નું પ્રગટ થવું તે પોતાના પોતાને અનુભવ થાય પ્રગટ અનુભવ થાય નિજ પરમાત્મ તત્વ નો સાક્ષાત્કાર થાય તેને અનુભવ પ્રકાશ કહે છે. તેમાં મુખ્યતા છે આનંદની. આત્મામાં જે અનંત આનંદ યાતી ધરાવે છે, અનંત આનંદ મોજૂદ પીડ્યો છે, એનું પોતાનું સ્વરૂપ છે, આનંદમય પોતાનું સ્વરૂપ છે, એમ જ્યાં આત્માનું ભાન કરે છે ત્યારે અવસ્થામાં આગાદી પરિણામ, પુણ્ય ને પાપના પરિણામ, કષાયની તીવ્રતા અને મંદતાના ભાવ એક વેશ જેવા લાગે છે. વેશ એટલે તાત્કાલિક કોઈ પાઠ ભજવવાનો હોય કૃત્રિમ રીતે પોતાના મૂળ સ્વરૂપના ભાનમાં રહીને કોઈ પાઠ ભજવવાનો હોય, એટલે કોઈ ડાયલોગ બોલવાનો હોય, સંવાદ બોલવાનો હોય, એનો ખ્યાલ હોય કે આ બોલવા પૂરતી વાત છે, આમાં કાંઈ સત્ય હકીકત નથી, જે ખોટું જૂઠ જાણવામાં આવે છે, એમ આનંદથી વિલક્ષણ પ્રકારના જેટલા કોઈ ભાવો છે અવસ્થામાં તે ક્ષણિક વેશ તરીકે જોવામાં આવે છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે કોઈ તફાવત હોય તો આ બાબતનો છે. ક્ષણિક ભાવોને અને ક્ષણિક પ્રસંગોને એક ખરું સ્વરૂપ કાયમી સ્થિતિ માનીને એના ઉપર એટલું વજન આપે છે કે જાણે તે ઉદય સરસ હોય, એટલી ઉદયને ઉદય ભાવમાં અને ઉદયના પ્રસંગો તરફની અક્કડ છે એના આત્માને ભૂલાવી દે છે. આત્મા જે આનંદની ગાંઠ છે અંદરમાં એને ભૂલીને એક સમયની પર્યાયને જેને અનુસરે છે એ પ્રસંગ એને સર્વસ્વ માની લે છે, એને એટલી બધી કિંમત આપે છે કે એના લક્ષ્ય આખું વ્યાકુળ થઈ જાય છે. એમાં આનંદ સ્વરૂપ આત્મા છે એ વાત તદ્દન નિસ્મૃત થઈ ગઈ છે, લક્ષ્ય બહાર ગઈ છે, અથવા એનું કોઈ સ્થાન જ નથી, જાણે કે છે જ નહીં એ પરિસ્થિતિ ઊભી થાય છે. તમામ વેશ છે, જેટલા પણ ઉદયમાન પ્રસંગો છે અને ભાવો છે એ આત્માને વેશ છે. જેમ સ્વપ્નની કોઈ કિંમત નથી, સ્વપ્નમાં કઈ ખબર પડે, સ્વપ્નમાં એવું સ્વપ્ન આવે કે આખા જગતની દોલત મને મળી ગઈ, અને આખા જગતનો હું અત્યારે શહેનશાહ અને બાદશાહ છું, અને આ ઘુઘાડીને જોયું તો જે છે એ છે, સ્વપ્ન જૂઠ ભાષે છે. એવું જ આ મનુષ્ય પર્યાય પણ વેશ જ છે, આખો મનુષ્ય ભાવ પણ એક વેશ છે. તો એના પેટામાં આવતા જેટલા ઉદય પ્રસંગો તે બધા વેશ જ થઈ ગયા. મનુષ્યપણાનો જન્મ પણ એક વેશ છે, અને મનુષ્યનો અંત આવે એવું જેને મૃત્યુ કહેવામાં આવે છે તે પણ એક વેશનો જ પ્રસંગ છે. આ લોકો ગંભીર થઈ જાય છે ને મૃત્યુના પ્રસંગે, ગંભીર થઈ જાય છે. અરે મૃત્યુ આવ્યું પ્રસંગ, મોતનો પ્રસંગ છે. જ્ઞાની કહે છે કે એક વેશ છે, એક વેશ ઉતારીને જીવ નવો વેશ ધારણ કરે છે, જેમ નાટકના અંકમાં પ્રવેશ કરે એવી બરાબર. એટલે તો સમયસારમાં નાટકની પદ્ધતિ દાખલ કરી છે આચાર્ય. બસ એને વેશ જાણે તો એની કિંમત ઉડી જાય. પોતે શાશ્વત જે સ્વરૂપે છે તે સ્વરૂપે છે, જે સ્વરૂપે છે એની જ કિંમત છે. અનંત મહિમાવાન જે સ્વરૂપે છે એ સ્વરૂપે છે, એની અનંત મહિમા છે એ સ્વરૂપની,
બરોબર.
અને તેની આગળ જે કાંઈ આ જગતના પ્રસંગો છે, જન્મ મરણ થી માંડીને જેટલા કોઈ ફેરફારો છે, એ બધા કિંમતની દ્રષ્ટિએ તો નહિવત છે. જેની કિંમત એવા છે, તેથી તેની રૂચિ છોડીને આ મુદ્દો થાય. એ માત્ર વેશ હોવાથી એની રૂચિ છોડીને, એની કિંમત છોડીને, એકલા જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ કરવો, સ્વસ્વરૂપપણે પોતારૂપપણે એકલા જ્ઞાનાનંદ સ્વભાવનો જ અનુભવ કરવો, અને તમામ ભાવો, તમામ ઉદય ભાવો અને સર્વ અન્ય પદાર્થો એની ઉપેક્ષા કરવી, સ્વાનુભવમાં એની ઉપેક્ષા સહજ છે, તેને અનુભવનો પ્રકાશ કહે છે. તે ખરેખર અનુભવનું પ્રગટ થવું એમ કહે છે. પ્રગટ અનુભવ કોને કહેવો કે જેમાં જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો સ્વાનુભવ છે, ભાન છે, અને તેથી કરીને પોતે માત્ર જ્ઞાયક હોવાને લીધે જેટલું કાંઈ અન્ય છે તે પોતાથી સંબંધ રહી પણ પામતું હોવાથી, જે કાંઈ અન્ય છે તે અન્ય જ રહે છે, પર રહે છે, પારકું રહે છે, તેથી તેના ઉપર પછી કાંઈ વજન લેવાનું રહેતું નથી. આકુલતા કેમ થાય છે એનો ઉકેલ છે આની અંદર. જે કાંઈ ઉદય ભાવ છે અને જે કાંઈ પ્રસંગો છે એના ઉપર પૂરેપૂરું વજન ચાલી જાય છે કે હું આવો. એવો તો છે નહીં એટલે આકુલતા થયા વગર રહે
નહીં.
આનંદ સ્વરૂપ છે અને માત્ર જ્ઞાન સ્વરૂપ છે એમ જ્ઞાનથી, જ્ઞાન દ્વારા સીધું જ્ઞાનમય પણ જો ગ્રહણ કરવામાં આવે તો આ બહારના ભાવો અને પ્રસંગો વેસ્ટ થવા જોવામાં આવે છે. આ એક પાઠ છે, ભજવવાનો અભિપ્રાય નથી તો પણ ભજવવો પડે છે, કેટલી વાત છે, ખરેખર એવો તો હું નથી, છતાં પૂર્વ કર્મ નો દંડ ચૂકવવો છે એટલે ભજવવો પડે છે પાઠ. એ રીતે જેમ કોઈ વેઠ ઉતારે એ રીતે સંસારના કાર્યોની વેઠ ઉતારવામાં આવે છે જ્ઞાનીઓ દ્વારા. વેઠ ઉતારે છે, વેઠ એટલા માટે કહેવાય છે કે વેઠિયાને કાંઈ મળે નહીં, આખો દી મજૂરી કરાવે વેઠિયા પાસે, કાંઈ આપે નહીં, એને કામ પૂરું થઈ ગયું, હાજે બધું પગ કર્યું, કધુરું કધુરું જોયું તો કાલ આગળ કરી જાય, કાંઈ એને ના આપે, એનું નામ વેઠ કે છે, વેઠિયા પેલા બોલાવતા. એમ આ જીવ 24 કલાક મજૂરી કરે છે, એમ કે પણ અમે 8-10 કલાક જઈએ, પણ અંદર ધૂન તો 24 કલાક નહી જ રહે છે. આનું શું, આનું શું, આનું શું, આનું શું, આનું શું, એ જે પરિણામ માંથી લક્ષ માંથી ઉદય નો પ્રકાર ખસતો નથી, એ 24 કલાક ની મજૂરી છે. એની સામે શું જીવને મળે છે, કાંઈ સુખ મળે છે, થોડુંક પણ સુખ મળે છે, કાંઈ મળતું નથી, મફતનો વેઠ કરે છે. જેટલો કોઈ એનો પરિશ્રમ છે એ બધો વ્યર્થ જાય છે, કેમ કે સુખ નો લાભ તો તે પરિશ્રમ થી થતો નથી. દુઃખ થાય છે, પરિશ્રમ કરે છે એટલું દુઃખ થાય છે, એ વધારામાં છે. ખાવા માટે ખાવું નથી, જીવવા માટે ખાવું નથી, ખાવા માટે જીવવું નથી, જીવવા માટે રડવું નથી, ને રડવા માટે જીવવું નથી, પણ આત્મા માટે બધું કરવું છે. આત્માનો આત્માર્થ સદાય એટલો લક્ષ રાખીને જે કાંઈ કરવું પડે છે તે કરવું છે, તેથી બાજી ધંકેલ તો જાય છે. પછી એને રુચિ કેટલી રહે એમ કે છે, તો પછી એમાં રુચિ રહેતી નથી. સંસારના ઉદયમાન કાર્યો રુચિથી કરવા અને રુચિ વિના કરવા એમાં બહુ ફેર છે. રુચિ વિના કરે છે એ વેઠિયાની જેમ કરે છે, અને રુચિથી કરે છે એ સર્વસ્વ માનીને એના પરિણામ એવા ધરબાઈ જાય છે, એટલા ચીકણા થાય છે, એ અનંત સંસારને વધારે છે. આનો સંસાર કપાય છે ને આનો સંસાર વધે છે, એટલો ગેરફેર પડે છે. એને ખબર છે, ચક્રવર્તી ને ખબર છે કે 4 દિવસ ની ચાંદની નથી આ, બરાબર, આ બધું અનિત્ય છે. મારા શાશ્વત પદ આગળ તો આ બધું અનિત્ય છે, અને 6 ખંડ ના પથારા માંથી કાંઈ ચીજ મને મળે એવું નથી, મારા આત્મામાં કાંઈ મળી જાય ને આવી જાય એમ છે નહીં, અને એથી મને સુખ નથી. ઇન્દ્રને ઇન્દ્રનું ઇન્દ્રાસન દુઃખનું નિમિત્ત છે, લક્ષ જાય છે એટલે આકુલતા છે, ભલે ધ્યાન છે છતાં ઉઠીને ઇન્દ્રાસન ઉપર બેસવા જાય છે ત્યારે લક્ષ જાય છે એટલું, કે આ સભામાં ઇન્દ્રાસન ઉપર બેસવું એટલે આકુલતાને દુઃખનો અનુભવ કરે છે. સભાનો ઇન્દ્ર થઈને બેસું છું ને હારો દેખાવું છું એ પ્રશ્ન નથી, એને દુઃખનું નિમિત્ત જાણે છે,
બરોબર,
પોતાનો ઉદય છે ને એના ઉપર લક્ષ જાય છે એટલે દુઃખનું નિમિત્ત જાણે છે, સુખનું નહીં. જ્ઞાન છે એટલે એના બધા પરિણામ જ્ઞાન મળે છે. એટલે ત્યાંથી જવીને મનુષ્ય થઈને મોક્ષ પામશે, કેમ કે ત્યાંથી જ એને અરુચિ છે. અનુકૂળતાઓ મળે છે, ઇન્દ્રને યોગ્ય અનુકૂળતાઓ મળે છે, ઇન્દ્રાણીઓને કરોડો અપસરાઓ કરે છે, એ પ્રશ્ન એને નથી. ખાલી છે, એનાથી પોતે ખાલી છે. આ સીધી વાત છે, એની રુચિ છોડવી, જે કાંઈ ઉદય હોય એની રુચિ છોડવી. તપાસનું કે એમાં શું છે, આત્માનું એમાં શું છે, એ તપાસનો રુચિ છૂટતી હોય તો એમ કે રુચિ છોડવી એ વાત તો સાચી, પણ ન છૂટતી હોય તો શું કરવું પડે? કે ન છૂટતી હોય તો તપાસનું કે આમાં રુચિનું શું કારણ છે, કયું કારણ આમાં રુચિનું છે એ તપાસી લેવું, વિશ્લેષણ કરવું, એનું પૃથ્થકરણ કરવું કે રુચિનું કારણ શું છે. આ જીવને પોતે શાશ્વત છે, આ ક્ષણિક છે, એ તો મોટો ભેદ છે. કોઈ સંયોગ ને કોઈ ઉદય કોઈ કાયમ રહેવાનો છે એ તો પ્રશ્ન નથી. કહે છે સુગંધ, તમારી સાથે અમારે 14 વર્ષનો સંબંધ અને તમે ઘડીકમાં કાપી નાખો તો 14 વર્ષનો પ્રસંગ સંબંધ તો તમે કયો છો? અમારે તો કોઈ લાંબો સંબંધ છે નહીં, વિકલ્પ આવ્યો એટલો સંબંધ જોડાય છે, બાકી વિકલ્પ ખતમ કે વાત ખતમ. આમ છે, આથી વધારે કોઈ લગવાડ છે? ગુરુદેવ ને સમાજ સાથે 45 વર્ષ નો સંબંધ ખરો કે
નહીં?
લેવા કે દેવા કેમ આવતા નથી, પણ લેવા દેવા નથી નો આવે. ઠીક પ્રશ્ન કરે છે ને, એમને ખેલ છે, ઉદય નો વેશ છે, એ અંક પડી ગયો, નાટક નો એ પડદો પડી ગયો અને વાત પૂરી થઈ ગઈ. છતાં અંદર થી લગવાડ નથી. પહેલેથી પરિણામ છે, જે સ્વાધ્યાય મંદિર નો પાયો નાખ્યો તે બી ચેતવણી આપી થઈ ગયા. જો તમે આયા વાણિયા બધા રૂપિયા ખર્ચો એટલે હું રહેવા બંધાયેલો તમારા બંધનમાં હું નથી. આ તો આ પરિણામ ખરું, ખામે આ ડુંગરાની ધારું છે એમાં 2000 એટલા સ્વતંત્ર હોય, પહેલેથી જ લગવાડ નથી. પછી વધતું જોઈએ છે તો એને કારણે વધે છે એમ સમજે છે. જે કાંઈ વધે છે એને કારણે ઘટે છે, એને કારણે ફેરફાર થાય છે, એને કારણે ચિત્ર વિચિત્રતા છે બધી એને કારણે છે. આમ છે, નિત્યની જે દ્રષ્ટિ છે અને નિત્ય સ્વરૂપની જે રુચિ છે એમાં માલ ભર્યો છે એટલે છે, આનંદ એમાં ભર્યો છે એટલે છે. અનુભવ પ્રકાશમાં તો એ વિષય બહુ ફેરવી ફેરવીને લીધો છે. બરોબર, 681 નિર્વિકલ્પ કહો કે આત્માનો અનુભવ કહો, બંને એક જ છે. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ કહો કે એ વખતે આત્માનો અનુભવ થઈ ગયો છે આત્માને એમ. બંને એક જ વાત છે. નિર્વિકલ્પ યોગની દિશામાં એકાકારપણે સાનુભવ થાય છે. ઉપયોગ જ્ઞાન પૂરા પ્રદેશમાં, પૂરા ક્ષેત્રમાં, પ્રદેશે પ્રદેશે વ્યાપક ભાવે પોતાને વેદે છે, અનુભવ કરે છે. એમાં રહેલો જે આનંદ છે અને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે, તે અનુભવ ગોચર થાય છે. એ આત્માનો અનુભવ અને નિર્વિકલ્પ દિશા બંને એક જ છે. જીવની જ્ઞાન શક્તિ જે છે, જીવની શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ છે. એ તો એ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે. જે મૂળમાં સામર્થ છે, તો એક જ સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણી દે એવી શક્તિ અંદરમાં રહેલી છે. એ તો એનો માપ બતાવવા માટે આથી વધારે કોઈ સાધન નથી. એટલે એમ કહે છે કે ત્રણ કાળ ત્રણ લોકને જાણી લે. પણ શક્તિ તો એવી છે કે અનંત એવા ત્રણ લોક હોય, એક આ તો ત્રણ લોક ચૌદરાજીમાં ત્રણ લોક ગયા છે, પણ એવા અનંત ત્રણ લોક હોય તો પણ એથી અનંત ગુણ છે. એવડી નહીં પણ એથી પણ અનંત ગુણ છે, એનું કોઈ માપ જ નથી. એવી જે શક્તિ છે, જાણવાની શક્તિ છે, એ જાણવાની શક્તિનો સ્વાભાવિક પ્રકાશ, સ્વાભાવિક વિકાસ સ્વસંવેદન થી શરૂ થાય છે. એમ કે છે સ્વસંવેદન થી શરૂ થાય છે. એ સ્વસંવેદન કેવી રીતે છે કે તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે છે. સ્વસંવેદનમાં જ્ઞાન પોતાને વેદે છે, તેથી સ્વસંવેદન કહ્યું. એટલે સારી રીતે આવિર્ભૂત થઈને વેદાયમાન થાય છે, પોતે જ પોતે વેદનાર છે અને વેદાનાર પણ પોતે છે. વેદનાર વેદાનાર પોતે છે અને સારી રીતે વેદે છે. એટલા માટે કહ્યું છે કે કોઈ એવી પણ કલ્પના કરી છે કે સ્વસંવેદન થાય ને એ ખબર ન પડે, ચોથા ગુણ સ્થાને ખબર ન પડે. કેમ કે ચોથા ગુણ સ્થાને જગન્ય અંતર્મુખનો કાળ બહુ ઓછો છે કે જેમાં અનુભવ થાય છે નિર્વિકલ્પ ને સમ્યક દર્શન થાય છે. એ કાળ બહુ ઓછો છે. જગન્ય અંતર્મુખનો કાળ એક સેકન્ડના પણ બહુ ઓછા ભાગમાં હોવાથી એને ખબર પડતી નથી. એ વાત ખોટી છે. એની બરાબર ખબર પડે છે, ચોક્કસ ખબર પડે છે, અવશ્ય ખબર પડે છે. અનંતકાળમાં નહીં થયેલો એવો જે અતિન્દ્રિય ઉપયોગ, ઇન્દ્રિય દ્વારા ઉપયોગ પ્રવર્તે છે, એનાથી તદ્દન વિલક્ષણ પ્રકારનો ઉપયોગ અતિન્દ્રિય ઉપયોગ થયો. અને એ ઉપયોગમાં જ્ઞાનથી જ્ઞાનનું બહુ સારી રીતે વેદન આવવાથી એને સંવેદન કહ્યું, સ્વનું સંવેદન કહ્યું. કે જેની અંદર આનંદનો પણ ઉભરો હોય છે, પાછો આનંદ પણ ઉભરાયને અનુભવાય છે, એની ખબર ન પડે એમ કોઈ કહે તો એની સ્વસંવેદનની ને અનુભવની કલ્પના કઈક કરી છે કે આવું કઈક થતું હશે પણ ખબર ન પડે, એને અનુભવ કહેવો. પણ આપણું જ્ઞાન બરાબર શાસ્ત્ર સાથે મળતું આવે છે, માટે હવે જ્ઞાન સમ્યક થઈ ગયું, સાચું થઈ ગયું. મેળવે છે કોની સાથે? શાસ્ત્રની સાથે મેળવી લે. એ તો ખબર પડતી નથી નિર્વિકલ્પ ની તો ખબર પડતી નથી અને જ્ઞાન માં આપણને ક્યાંય ભૂલ પડતી નથી, માટે જ્ઞાન આપણું હવે સમ્યક થઈ ગયું છે. બીજા તો ગુણ છે, અનંત ગુણ નો રસ છે એની અંદર, પણ બધા ગુણો તો કઈ જણાતા નથી. બધા ગુણો નો ખ્યાલ વિદન માં આવી જાય છે, અનંત ગુણ નું વિદન આવી જાય છે. પણ ખ્યાલ માં જે આવે છે ત્યાર પછી વિચાર માં લઈએ કે આ અનુભવ માં શું, તો જ્ઞાન જ્ઞાન ને વેધતું હતું, જ્ઞાન જ્ઞાન ને વેધતું હતું. વેદવાનો ધર્મ જ્ઞાન નો છે, ગ્રહ ઉપેક્ષા એ આત્મગ્રહ વેદાય છે. અંદર ને અંદર ભેદ પાડીને જોઈએ તો જ્ઞાન જ્ઞાન ને વેદે છે, તે જ્ઞાન એનું સ્વ છે અને આનંદ થી માંડીને આનંદ ગુણ એના પર છે. નિયમ સાર માં એ વિષય લીધો છે, સ્વતંત્ર પ્રકાશક નું પ્રકરણ લીધું. પાછળ જે શુદ્ધ ઉપયોગ અધિકાર, શુદ્ધ ઉપયોગ અધિકાર શુદ્ધ ભાવ અધિકાર, પેલા શુદ્ધ ભાવ અધિકાર છે ને, બે અધિકાર છે. નિયમ સાર ૩૨૯ ૩૨૯ કારણ પરમાત્માને સ્વરૂપ ને પણ જાણે છે. સહજ જ્ઞાન સ્વાત્મા ને તો સ્વાશ્રિત નિશ્ચય નથી જાણે છે, અને એ રીતે સ્વાત્મા ને જાણતા તેના બધા ગુણો પણ જણાય જાય છે. હવે સહજ જ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ અપેક્ષા એ જોઈએ, તો સહજ જ્ઞાન માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું દર્શન સુખ વગેરે પર છે. તેથી આ અપેક્ષા એ એમ સિદ્ધ થયું કે નિશ્ચય પક્ષે પણ જ્ઞાન સ્વ તેમજ પર ને જાણે છે. નિશ્ચય થી સ્વપર પ્રકાશક છે, વ્યવહારથી સ્વપર પ્રકાશક છે અને નિશ્ચય થી સ્વપર પ્રકાશક છે, એ વાત સિદ્ધ કરવા માટે એ વાત અહીંયા લીધી છે. ભેદ અપેક્ષા એ આનંદ ને જાણે છે એટલે પર ને જાણે છે, એમ લીધો છે. ભેદની વાત ના ખરેખર જો બીજી તો જ્ઞાન જ્ઞાન ને વિદે છે. લક્ષ આખા આત્મા ઉપર હોવાથી અને પરિપૂર્ણ અભેદ આત્મામાં સ્વ પણ અવધાર્યું હોવાથી આખા આત્માનો અખંડ આત્માનો સ્વ પણ અનુભવ છે. તેથી તે જ્ઞાનની અનુભૂતિને જ આત્માની અનુભૂતિ પણ કહેવામાં આવે છે. અને જ્ઞાનનું જ્ઞાનને વિદન હોવાથી ત્યાં જ્ઞાનાનુભૂતિ પણ કહેવામાં આવે છે. બે કથન કહેવાય છે, વસ્તુ જેમ છે તેમ છે, જેમ છે તેમ છે એટલે વિદન પર્યાયનું છે અને લક્ષ આત્મા ઉપર છે, એમ જેવું છે. લક્ષ એટલે અવલંબન આત્માનું છે અને વિદન પર્યાયનું છે. અખંડ આત્માના આધારે, સર્વજ્ઞ શક્તિ અથવા સ્વભાવના આધારે, સર્વજ્ઞ સ્વભાવના આધારે એનો આધાર લઈને, એનો આશ્રય લઈને આવો હું એમ કરીને જે સ્વસંવેદન ઉપડ્યું, જે વેદન ઉપડ્યું, તે અનુભવનો પ્રકાશ થયો. તેને અનુભવ પ્રકાશ, તેને નિર્વિકલ્પ કહો, અનુભવ કહો. અને એના આયતવ કેમનું છે કે એ શક્તિના આધારે સ્વસંવેદન થયું હોવાથી આ સ્વસંવેદન સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરી નાખશે.
બરોબર
એમ કેવું છે. જેમ ગોળનું બીજ વાવેલું હોવાથી આમાંથી અંકુર ફીટો છે હવે, એટલે મોટો વટ વૃક્ષ થશે. બીજ વાવતા અંકુર ફીટો છે એટલે મોટો વટવૃક્ષ થશે. વડનું ઝાડ વિશાળ થશે કે જેની અંદર આજે સ્વસંવેદન થયું તે સ્વભાવમાંથી અંકુર ફીટો છે, સર્વજ્ઞ સ્વભાવમાંથી અંકુર ફીટો છે અને સર્વજ્ઞ દિશા પ્રગટ થશે. જે સર્વજ્ઞ દિશામાં અનંતા કેવળ જ્ઞાનનું જ્ઞાન થઈ શકાય. એક કેવળ જ્ઞાન પોતાના કેવળ જ્ઞાનનો તો અનુભવ કરશે, પણ અનંતા કેવળ જે સિદ્ધ કેવળીઓ છે, કેવળ જ્ઞાનધારી જે સિદ્ધ પરમાત્માઓ છે અનંતા, એ સર્વનું જ્ઞાન પણ એની અંદર આવી જશે. એ કેવળ જ્ઞાનીઓને કેવળ જ્ઞાનની પર્યાય કેવડી છે, એ બધાની પર્યાયનું જ્ઞાન આ એક પર્યાયમાં આવશે, એક કેવળ જ્ઞાનની પર્યાયમાં આવશે. પણ એક વડમાં અનેક હોય પર્યાયમાં પ્રતિબિંબ આવી જાય છે. એકમાં અનેક છે ને અનેકમાં એક છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોક ને જાણવાની છે. તેમાં આ સ્વસંવેદનના કાળે જે આ જ્ઞાન જ્ઞાનને વેદે છે, એટલો જે સ્વસંવેદનમાં જ્ઞાનનો વિકાસ થઈ ગયો, એટલો જે અંકુર પ્રગટ્યો જ્ઞાન જ્ઞાનને વેદે, એટલી જે પરિસ્થિતિ ઊભી થઈ, તે અંશ વધીને કેવળ જ્ઞાનપણે પ્રગટ થશે.
બરોબર
તે અંશ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરી નાખશે. આથી સર્વજ્ઞ પણ પ્રગટ થાય છે. શાસ્ત્રો વાંચીને, પુસ્તકો વાંચીને ઘણું જ્ઞાન થાય છે એ પદ્ધતિ નથી. જ્ઞાન આત્મામાંથી પ્રગટતું હોવાથી સર્વજ્ઞ શક્તિને સ્પર્શતા જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સર્વજ્ઞ પણ પ્રગટ કરી નાખશે. કોઈ શાસ્ત્ર વાંચ્યા વિના પણ બુદ્ધિ મુનિને એવું છે, નવ તત્વના નામ એમને શીખવાડ્યા તો યાદ રહેતા નહોતા, પણ અંદરમાં એકાગ્રતા જામી જે સ્વસંવેદન ઉગ્ર થયું, એ સ્વસંવેદનની કળા તો ચોથા ગુણ સ્થાનેથી આવડી ગઈ હતી. પછી વધીને મને પણ આવ્યું તો પણ ક્ષોક્ષમ વિધો નહીં, યાદદાસ ન રહી, એ સ્વસંવેદનમાં જ આગળ વધ્યા. પછી બહારમાં ક્ષોક્ષમમાં આગળ ન લીધા, પણ સ્વસંવેદનમાં આગળ લીધા તો અંદરથી કેવું જ્ઞાન થાય તો લોકાલોકને જાણતો કે જેની પાસે બાર અંગનું જ્ઞાન અનંતને ભાગે છે. યશોદાજીએ બીજી જગ્યાએ વાત કરી છે કે જ્યારે એમ ભાષું કે કેવું જ્ઞાન થતા તો બધું જ જણાઈ જવાનું છે, ત્યારથી શાસ્ત્ર વાંચીને ક્ષોક્ષમની વૃદ્ધિ કરવું એ અભિપ્રાય મટી ગયો.
બરાબર.
ઘણા શાસ્ત્રો વાંચું, ઘણું જાણપણું કરું અને ઘણું જણાય અત્યારથી મને તો સારું. એ તો બધું જણાય જ દેવાનું છે. કેવળ જ્ઞાન આ આત્માને થવાનું છે એ નિશ્ચિત છે, એ તો નિશ્ચિત થઈ ગયો. જેમ રાજાના કુંવર માટે નિશ્ચિત છે કે એને પાંચમી કુંવર છે ને આને જ ગાદી ઉપર બેસાડવાનો છે, એમાં તો એવું ફેર પડવો હોય તો પડી જાય, આમાં ફેર ન પડે. આમાં તો સ્વસંવેદન થી જ્યાં શુદ્ધાત્મા નો પરમાત્મા નો અનુભવ થયો એટલે કેવળ જ્ઞાન થવાનું છે એ નિશ્ચિત થઈ ગયું. જ્યાં નિશ્ચિત થઈ ગયું કે કેવળ જ્ઞાન મને થવાનું છે, પછી આ બધું વાંચી વાંચીને ઘણું જાણવાની ઉપાધિ શા માટે? એ ઉપાધિ છોડી દીધી, દુર્લક્ષ થઈ ગયું થોડું. કઈ વાંચવાનો શું અર્થ છે? એ ઘણું જાણવાનું થશે જ ને, બાકી અંદરમાં જે જ્ઞાન કળા છે એ તો કામ કરી જ રહી છે.
બરોબર.
મૂળ શું છે, એટલે હાથે સત્સમાગમનો એટલો યોગ નહીં જેટલો સામાન્ય રીતે મુમુક્ષ હોય જીવનમાં, એટલો યોગની સાત સાત વર્ષ સુધી, બે વખત 14 વર્ષ સુધી દૂર રહ્યા છે. 18 વર્ષમાં તો 14 વર્ષ દૂર રહ્યા, 13 વર્ષ 14મા વર્ષે આવ્યા એમ, છેલ્લા 5 વર્ષમાં 1.5 વર્ષે એક એક વખત આવ્યા છે. 18 વર્ષ એમનું જીવન રહ્યું સાધક જીવન. 2002માં અનુભવ દશા પ્રગતિ અને 2020માં એમનો દેહાંત છે. 20 વર્ષ થઈ ગયા, 2040 એટલે 20 વર્ષ તો થઈ ગયા એને. એ 18 વર્ષમાં 13 વર્ષ તો દૂર રહેવાનું થયું છે. પુણ્યયોગ નહીં એટલો. ધર્માત્મા હોય એટલે પુણ્યશાળી હોય એ નિયમ નથી. કોઈ પૂર્વકર્મનું સારું એ કામ થાય. સ્પષ્ટ લખે છે પત્રમાં કે તમને બધાને પુણ્યનો યોગ છે ને, પાઠશાળી છો. હે, એ તો સ્વાભાવિક જ છે. એમના માટે તો એ પરમાત્મા હતા, એમને સમાગમમાં નહીં જવાનો પ્રશ્ન ક્યાં છે? તમને બધા એવું જ છે કે અમૃત ધારા ગુરુજીની વર્ષે છે ને, તમે બધા સાંભળો છો. પુણ્ય ખેદ છે કે પુણ્ય યોગના અભાવને લઈને મને એ સંયોગ નથી. છતાં ગુરુદેવના આપેલા મંત્રથી સમાધાન છે એમ પછી લખતા જાય છે, બધી વખતે લખતા જાય છે. એકલા હાથે બહુ કામ કર્યું, શાસ્ત્રો બહુ ન વાંચ્યા પણ અંદરનું પરિણતિની જમાવટનું બહુ કામ કર્યું છે.
બરોબર.
ઘણું કામ કર્યું. એમના પ્રત્યક્ષ પરિચયમાં હતા એટલે ખ્યાલ આવે કે શું એમની પરિણતિ કામ કરે છે, ગજબ કામ કરે છે. એવી અદભુત દિશા એકલે હાથે. તો પુરુષાર્થ જો કે એકલે હાથે જ થાય છે. સમાગમ હોય, સત્સમાગમ હોય કે સત્સમાગમ ન હોય, પુરુષાર્થ તો એકલે હાથે જ થાય છે.
બીજી ટકોરો
પણ ઘણું કામ કર્યું. એક જ ભાવ બાકી રહીએ એટલું બધું કામ
કર્યું.
માર્ગ ઘણો કાયપો, પરિણામની ઉગ્ર ગતિથી તેજીથી બધું કહેતા એવું વાંચ્યું ને. આમ તો આ સદૈવ પરિચય ન થયો. જે દેહ તો પરમાણુનો એમાં પરિચય ન થયો. અક્ષર દેહ નો પરિચય થયો તો ભાવ માપ્યા. આમે દેહ થી ભાવ જ માપે છે ને, બીજું કરે વાણી અને દેહ ની ચેષ્ટાથી
ભાવ
માપો. તો ક્યાં આરૂપી દેખાય છે આ મતી સ્વરૂપમાં, પણ ભાવ જ માપવામાં આવે છે ને. એ દેહમાં ભાવ માપવાનો પરિચય ન રહ્યો, ન થયો. અક્ષર દેહ થી તો ભાવ માપ્યો. અહીંથી ગયા છે વૈમાનિક દેહમાં, નીકળીને ઝપટ કરવાના છે. દેવલોકમાંથી નીકળ્યા કે ઝપટ કરવાના છે, એ પરિણામની ગતિ તે છે, ઝડપથી માર્ગ કાપે. સમ્યક દ્રષ્ટિઓ આ કાળમાં બધા જ સમ્યક દ્રષ્ટિઓ વૈમાનિક દેવમાં જાય છે. જેટલા સમ્યક દ્રષ્ટિ છે એથી નીચે ન જાય, એને વૈમાનિક દેવનું જ આયુષ નિયમથી બંધાય. ગુરુદેવ મંત્ર તો એ આપ્યો હતો કે તારું કાર્ય તો તું સ્વયં તારા પુરુષાર્થ થી કરે છો, સંયોગ તો કઈ ખરેખર કાર્ય કરી દેતા નથી. પહેલા પોતો માટે એ વાત ગુરુ દ્રષ્ટિ પ્રકાશ છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કી અપેક્ષા આપકો મહારાષ્ટ્ર કે વ્યાખ્યાનો કી અનુકૂળતા હૈ. ગુલાબચંદભાઈ ને પત્ર લખ્યો છે, શરૂઆતમાં બ્રહ્મચારી ગુલાબચંદભાઈ નો પરિચય થયો હતો, એમના ઉપર પત્ર છે. એમને આખા જગતમાં ઉત્કૃષ્ટ શુભ યોગ લાગ્યો છે. ગુરુદેવ નો વ્યાખ્યાન નો યોગ તો ઉત્કૃષ્ટ શુભ યોગ લાગ્યો છે. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિની અપેક્ષાએ તમને મહારાષ્ટ્રીના વ્યાખ્યાનોની અનુકૂળતા છે, બીજી કઈ વાત નથી અનુકૂળતામાં. પરંતુ અહીંયા તો અશુભ પ્રતિકૂળતા એ બહુ છે. જયારે અમારો તો આ કુટુંબ પરિવાર વેપાર વગેરે અશુભની પ્રતિકૂળતા, અશુભની પ્રતિકૂળતા બહુ છે. કુટુંબ પરિવારના મજા પડે છે એ વાત નથી લીધી, ત્યાં એ બધું ઠીક છે. અશુભ પ્રતિકૂળતા એ બહુ છે. ફિર ભી મુજે વિશ્વ મે કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ન પ્રતિકૂળ હૈ ઇસ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું, એમાં મારી અનુકૂળતા બનાવી લઉં છું. આ પ્રતિકૂળતાઓની વચમાં પણ અંદરમાં અનુકૂળતા બનાવી લઉં છું. કારણ એસી અવસ્થા મેં સ્વ સામર્થ્ય કા હિ આશ્રય લેતે રહે, આ બધા પ્રતિકૂળ સંયોગોમાં પણ પોતાના નિજ સામર્થ્યનો જ આશ્રય લેતો રહું, એ એક પ્રયોજન રહેતા હૈ. બીજે ક્યાંય પ્રયોજન ભાસતું નથી, આ બધું નિષ્પ્રયોજન ભાસે છે. પર તરફ અધિક નહીં અટક પાતે અને તેથી પર બાજુ ઉદય બાજુ જાજુ અટકવાનું થતું. ઓગણપચાસ બે ત્રણ વર્ષ અજમેરમાં રહ્યા છે ત્યારે દુકાન ભાંગી છે અને કલકત્તા ગયા છે. બાવન ની સાથે કલકત્તાનો પુત્ર છે. પ્રતિકૂળતા એ અનુકૂળતા બનાવી દીધી, પ્રતિકૂળતા ને અનુકૂળતા બનાવી દીધી છે. કેમ કે અંદર નો પુરુષાર્થ એ અનુકૂળ પ્રતિકૂળતા થી પર છે. એ તો અનુકૂળતા ને નિમિત્ત બનાવે છે પુરુષાર્થમાં, અને પ્રતિકૂળતા ને નિમિત્ત બનાવે છે પુરુષાર્થમાં. બે એને તો પુરુષાર્થ વૃદ્ધિમાં જ નિમિત્ત થાય છે. અનુકૂળતાઓ હોય તો માથાકૂટ છોડી દે છે, નિવૃત્તિ લઈ લે છે ધર્મીજી. પ્રતિકૂળતાઓ હોય તો એને એ પ્રતિકૂળતાઓ તરફનું આકર્ષણ, તો કોઈ પ્રતિકૂળતામાં તો કોઈને આકર્ષણ થતું નથી, તો આકર્ષણનો વિષય અંદરમાં સિદ્ધાત્મા છે, તેના પ્રત્યે જવાની ગતિ કરે છે. બે અવસ્થામાં એ કામ તો એક જ કરે છે. જીવની શક્તિ તો ત્રણકાળ ત્રણ દુઃખને જાણવાની છે, તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જે જ્ઞાનનો વિકાસ થયો અંદરમાં, તે પ્રગટ થયેલો વિકાસ થયેલો અંશ પરિપૂર્ણ સર્વજ્ઞ શક્તિને ઊભી કરશે, પ્રગટ કરશે, ખોલી નાખશે. સર્વજ્ઞ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, ત્રણેય કાળે હૈયાતી ધરાવે છે. સર્વજ્ઞપણ તેનું વેદન થયું. કોનું વેદન થયું? એક બાજુથી જ્ઞાનનું વેદન થયું, બીજી બાજુથી કે છે કે આધાર લીધો છે સર્વજ્ઞ સ્વભાવનો, એટલે તેનું વેદન થયું એમ કહેવામાં આવે છે. કઈ રીતે? કે સર્વજ્ઞ શક્તિના આધારે સ્વસંવેદન થયું છે, આધાર લીધો છે સર્વજ્ઞ શક્તિનો. એમાં આધાર કોઈ પુણ્યપાપના આધારે ત્યાં જ્ઞાન થતું નથી. જે આત્મજ્ઞાન પ્રગટ્યું, પ્રથમ જ જે આત્મજ્ઞાન પ્રગટ્યું તે સર્વજ્ઞ સ્વભાવના આધારે પ્રગટ્યું છે, એના લક્ષ્ય પ્રગટ્યું છે, એના નિમિત્તે પ્રગટ્યું છે, એને નિમિત્ત બનાવ્યું છે, જ્ઞાને એને નિમિત્ત બનાવ્યું છે. તેથી એવું સર્વજ્ઞપણું પ્રગટ થયા વિના રહેશે નહીં. પ્રતિતિ હારે હારે આવે છે, અનુભવની સાથે પ્રતિતિ ઊભી થાય છે, નિશંક પ્રતિતિ ઊભી થાય છે. કેમ કે પ્રતીતિને સર્વજ્ઞ સ્વભાવ સાથે અભેદતા સધાય છે. કે હું જ સર્વજ્ઞ સ્વભાવી છું, પછી સર્વજ્ઞ પણ અવસ્થામાં પ્રગટ ન થાય એ વાત ક્યાં નહીં. જેમ કોઈ એમ કે મારી મારા બેંક બેલેન્સમાં ભૂરી મારી પાસે છે, પછી હું માને વાપરવાનો અધિકાર નહીં એ વાત ક્યાં નહીં. એ કેવી રીતે બની શકે? મારી મૂડી છે અને હું વાપરી શકું છું,
બરોબર,
એમાં તો હજી કોઈ બાધા નાખી શકે, કોઈ દર દાવો હકીસો લાવીને આમાં તો કોઈનું કઈ ચાલે હું નથી. આ સુવાન મૂડી છે, કોઈ સ્પર્શી શકે નહીં, કોઈ પહોંચી શકે નહીં, કોઈ બાધા પહોંચાડી શકે નહીં, અવ્યાભાસ સ્વરૂપ છે. તેથી સર્વજ્ઞ શક્તિ અવશ્ય પ્રગટ થશે એવી ધર્મી જીવને ચોથા ગુણ સ્થાને જ સર્વજ્ઞપણાની પ્રગટ થવાની અલ્પકાળમાં, પાછી એ પણ અલ્પકાળમાં, એમ નથી કે કોને ખબર છે કે પછી કેટલા જન્મ જન્માંતરે કેવળ જ્ઞાન થશે એ વાત પણ રહેતી નથી. પછી જુએ છે કે આ કેવળ જ્ઞાન તો અહીંયા જ પડ્યું છે, સર્વજ્ઞ શક્તિના પેટમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો પડી છે, કઈ દૂર નથી પોતાથી, કઈ દૂર નથી, પોતાનું જ સ્વરૂપ છે. અલ્પકાળમાં વિકસિત થયા વિના રહેશે નહીં, પ્રગટ થયા વિના રહેશે નહીં. એ સ્વરૂપની પ્રતીતિમાં બધું આવી જાય છે, કેમ કે એ તો એવું સ્વરૂપ છે, એની પ્રતીતિ થઈ છે, એ પ્રતીતિ થઈ જાય છે. પછી એને સૂક્ષ્મ જ્ઞાન વધારવાની આકુલતા રહેતી નથી.
બરોબર,
પાછળ એક પ્રશ્ન નાખ્યો છે, પૂછું કે તમે કયા શાસ્ત્રો વાંચો છો? તો કે શાસ્ત્રો તો આજકાલ વાંચવાનું છોડી દીધું છે, મહાવરો નથી રહ્યો. શરૂઆતમાં વાંચ્યા હતા કેટલાક, પણ હમણાં તો કોઈ શાસ્ત્ર વાંચવાનો પ્રસંગ નથી. પૂછવામાં એવો અભિપ્રાય હતો કે તમારી જે ભાષા છે એકદમ નિશ્ચય પ્રધાન ને દ્રષ્ટિ પ્રધાન આવે છે, તો કોઈ અત્યારે એવું શાસ્ત્ર વાંચતા હોવાની એની કઈ અસર તો નથી ને? વાંચન ની અસર થી તો નથી બોલાતું ને, એમાં થોડીક પરીક્ષા દ્રષ્ટિ હતી. પ્રશ્ન પૂછના મેં થોડીક પરીક્ષા દ્રષ્ટિ હતી કે આટલું બધું જોર મારે છે તો કઈ એવું પુસ્તક વાંચતા હોય ની અસર તો બોલતા નથી ને. મને આત્માના આશરે અસર આવવી અને ભાષા આવવી અને કોઈ પુસ્તકના આધારથી અસર આવવી ને ભાષા આવવી એમ પરીક્ષા દ્રષ્ટિ હતી. આજકાલ તો કોઈ શાસ્ત્ર વાંચવાનો પ્રસંગ નથી, છૂટી ગયું છે શાસ્ત્ર વાંચન તો છૂટી ગયું છે. શાસ્ત્ર વાંચતો નથી એટલું કહેવાને બદલે એક ઉત્તર વધારે દીધો હારવારે કે શાસ્ત્ર વાંચી વાંચીને શોષણ વધારવાનો મારો અભિપ્રાય નથી એમ કહી દીધું હારે હારે. એમાં એમને એમ કહ્યું હતું કે સામાન્યપણે શાસ્ત્ર વાંચનારા જીવોમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે ઊંડે ઊંડે એવો અભિપ્રાય રહી જાય છે કે આ ઘણું વાંચવાથી જ્ઞાન વધે છે, ઘણું વાંચવાથી આપણને ઘણું જાણવાનું મળે છે, આ કામનું જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન એ કામનું જ્ઞાન છે. એમાં એ વાત ઉડાડી સીધી, શાસ્ત્ર વાંચવાનો અત્યારે કઈ છે નહીં પ્રકાર ઉદયમાં, અને કઈ શાસ્ત્ર વાંચીને ક્ષોભ મારે વધારે હોય નથી એટલું વધારે કહી દીધું. એટલે સૂક્ષ્મ વૃદ્ધિ ઉપરનું જે લક્ષ્ય છે એ બહિર્લક્ષ્ય છે, અને એ બહિર્લક્ષ્યનો અહીંયા નિષેધ વર્તે છે એટલા માટે શાસ્ત્ર વાંચવાનો અહીંયા પ્રકાર નથી. માટે અંદરની જે સાધના છે ને આરાધના છે એ તો જોરથી ચાલે છે, એ વાત કાંઈ કથનમાં તો કાંઈ ખૂટે કહે નહીં, તો એ વાત બરાબર ચાલતી હતી. કુટુંબ ને પૂછું ક્યારે ચાર આવું, એ તો પોતે તો બોલે નહીં. ઘરેથી પહેરા આવ્યા ત્યારે એ વાત કરતા હતા, આ એ ઓરડો બંધ કરીને બેસી જાય બસ, ક્યારે નીકળે એનું કોઈ એમનું ઠેકાણું નહીં. એમની રૂમ ને બંધ કરીને બેસી જાય એટલે બેસી જાય ધ્યાનમાં બસ. પછી ખાવાનો થાય ટાઈમ થાય ત્યારે નીકળવું જ કાંઈ નહીં, કે દુકાને જવાનો ટાઈમ થયો છે માટે હવે નીકળવું જ કાંઈ ઠેકાણું નહીં. એ જાયમાં એટલે જાયમાં અંદર પછી ટાઈમ નું કોઈ ખબર ન રહીએ, કલાકે નીકળે ને પાંચ કલાકે નીકળે, બહુ જમાવટ કરે. શાસ્ત્ર વાંચવાનો પ્રકાર નતો પણ ધ્યાનનો અંદરના સ્વરૂપનો પરિચય કરવો અને સ્વરૂપનો અનુભવ કરવો, વારંવાર નિર્વિકલ ઉપયોગમાં આવવું, એમ જોરદાર એમાંથી જ આ બધું નીકળ્યું. એમાંથી જ કે આ હું મૂકશું આવું તો નથી ધ્યાનમાં બેસતા. ગુલાબબેન ને ત્યાં ઉતરેલા ને ધુનાળો હતો આવ્યા હતા 7 વર્ષ પછી 2009 માં આવ્યા, પછી 2009 માં માનસ્તંભ વખતે આવ્યા હતા, માનસ્તંભ ની પ્રતિષ્ઠા વખતે કુટુંબ પરિવાર ને લઈને પાત્મીજી ને ઓળખાણ હતી આ ગુલાબબેન ની બધું. આમ તો કઈ જગ્યા નથી, 5000 માણસ મહેમાન હતો ત્યાં, તંબુ ને રાવટી ને બધું નાખ્યું પણ જગ્યાનો તૂટો હતો. અત્યારે તો આટલા મકાન થયા તે દીધું, ક્યાં ક્યાં એટલા મકાનો હતા, બહુ ઓછા મકાનો હતા, મુક્ષોના મકાન આટલા હતા. એકબીજા ઓળખાણ પીછાણ હોય એવી રીતે દોઢ સગવડ કરી લેતો, કે દિવસે તો આ બધા વ્યાખ્યાન ને પ્રસંગ ને વિધિ ને બધું ચાલે છે. ઉનાળાના મે મહિનાના દિવસો હતા ઉનાળાના, રાત્રે કઈ ઓઢવાનું પાગરણ જોવે નહીં, બસ ખુલ્લામાં ગમે ત્યાં માણસ સુધરી શકે. પછી આ જેઠાલાલ સમજીને બેસ ત્યાં છે, આ તમારા કુટુંબ છે અહીંયા સુઈ રહ્યું. ચર્ચા ચાલે ને ધ્યાનની ચર્ચા ચાલે એટલે આ થોડા વિચિક્ષણ એ બાબતમાં એક વખત જોયું કે ધ્યાનમાં બહુ બેસે છે, રાત્રે જોયું કેટલોક બેસે છે, અડધી રાતે બેસે ધ્યાનમાં બેસી ગયે રાત્રે, એ તો ધીમ ધીમ એટલે ધીમ, એટલે અત્યારે હુનાર થાક્યા, કલાક થયો, બે કલાક થયા, ચાર કલાક થયા, છ કલાક થયા, પણ ધીમ થઈ ગયા છે, કઈ ઉઠતા નથી. આવું ધ્યાન તો કોઈ આપણે કરતા હોય એવું ખ્યાલમાં નથી, હું કરો છો તમે ધ્યાનમાં. એક એક વાત કરે બધી આત્માની એકદમ ધરાકા બંધ, વાત એકદમ સ્વરૂપ પ્રધાનતા વાળે જવાબ આવે બધા, એટલે બધાથી જુદી વાત છે, અને કાંઈક વાત બધાથી જુદી છે, બીજું કાંઈ લાગુ ન સમજો તો એટલું તો પકડી શકે એવા એમાંથી ખુલ્યું. પછી પત્ર વ્યવહાર એમણે ચાલુ રાખ્યો, એ તો એટલા બધા ગુપ્ત રહેવા માંગતા હતા, કોઈના પરિચયમાં આવવાનો એમનો અભિપ્રાય હતો. પાપના આધારે જ્ઞાન થતું નથી, ને શાસ્ત્ર ના આધારે જ્ઞાન થતું નથી, ને વાણીના આધારે જ્ઞાન થતું નથી, કેમ કે એ બધા જ્ઞાન સ્વભાવથી અન્ય તત્વો છે, જેમાં પોતાનું જ્ઞાન નથી એવા એ અન્ય તત્વો છે. શાસ્ત્રમાં પોતાનું જ્ઞાન નથી, કોઈ વાણી શબ્દોમાં પોતાનું જ્ઞાન નથી, અને પુણ્ય પાપમાં પણ જ્ઞાન નથી. જ્ઞાન રહિત ભાવો છે, તે બધા ભાવો તો જ્ઞાન રહિત છે, એટલે ત્યાંથી કોઈ જ્ઞાન થવાનો પ્રશ્ન રહેતો નથી. અંદરમાં જે અનંત જ્ઞાનનો ભંડાર ભર્યો છે, એને ઉપયોગથી સેવે, પરિણામથી એને સેવે, તો એ જ્ઞાન ખીલી નીકળે, પ્રગટ થઈ જાય, એવો એનો સ્વભાવ છે, એવું એનું વિજ્ઞાન છે.
જો આદિ દેવ શ્રીમંદર ભગવાન.